આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, આતંકવાદ પર એક સાથે બે ધોરણ અસ્વીકાર્ય. સર્વોચ્ચ અદાલતે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી ફગાવી. પૂરથી અસરગ્રસ્ત પંજાબના ખેડૂતોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકારની ખાતરી. ચૂંટણી પંચે કહ્યું, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા વાંધા અને સુધારા હજી પણ દાખલ કરી શકાય. અને ગુજરાતના ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચેક રિપબ્લિક દેશમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ પર એક સાથે બે ધોરણ અસ્વીકાર્ય છે. ચીનના તિયાનજીન ખાતે શંઘાઈ સહકાર સંગઠન SCO સંમેલનમાં નિવેદન આપતા શ્રી મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સાથે એકતા દર્શાવનારા દેશોનો આભાર માન્યો.
पहलगाम में टेररिज्म का बहुत ही घृणा रूप देखा. इस युद्ध की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त.
પ્રધાનમંત્રી SCO સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આજે આર્થિક, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી અને આ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થતા સતત વધારા પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ શાંઘાઈ સહયોગ સંગઠન SCO સમિટ દરમિયાન ચીનના તિયાનજીનમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. શ્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ પુતિનને સંદેશ આપ્યો કે તેઓ આ વર્ષના અંતમાં 23મા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.
इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं. ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है. कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं. हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है.
प्रधानमंत्री नरेन्द्र मोदी આવતીકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદઘાટન કરશે. આ 3 દિવસીય પરિષદ દેશમાં એક મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ સેમિકન્ડક્ટર માળખાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 48થી વધુ દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ સહિત 20,000થી વધુ લોકો આ પરિષદમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ AIISHને નવીન બનાવવા અને સંદેશાવ્યવહાર વિકારના મુદ્દાને ઉકેલવા માટે ટેકનોલોજી અને પદ્ધતિઓ વિકસાવવા હાંકલ કરી હતી. તેઓ આજે મૈસૂરમાં AIISHના હીરક જયંતિ ઉજવણીમાં આ મુજબ બોલી રહ્યા હતા. સંસ્થાના કુશળતાના ક્ષેત્રમાં પ્રયાસોની પ્રશંસા કરતા સુશ્રી મુર્મુએ કહ્યું કે જે સંસ્થા પાસે સેન્ટર ઓફ એક્સલન્સ પણ છે, તેઓ અન્ય સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ સાથે કામ કરવું જોઈએ.
વાણી ભી એક અનુઠી પહોલ હૈ જિસે કોમ્યુનિકેશન ડિસઓર્ડર્સ ઓર ઉનકે શીઘ્ર પહેચાન કે બારે મેં જાગૃતતા બઢાને કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ. દેશ કા અગ્રણી સંસ્થાન હોને કે નાતે આયુષ કોમ્યુનિકેશન ડિસઓર્ડર સે જુડે રાષ્ટ્રીય નીતિ નિર્માણ મેં ભી સલાહ દે સકતા હૈ. આજ ટેકનોલોજી હર ક્ષેત્ર મેં મહત્વપૂર્ણ ભૂમિકા નિભા રહી હૈ. સ્પીચ એન્ડ હિયરિંગ સે જુડી દિવ્યાંગતા કો દૂર કરને મેં ભી લેટેસ્ટ ટેકનોલોજી કા પ્રયાસ અત્યંત સહાયક સિદ્ધ.
સર્વોચ્ચ અદાલતે આજે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ EPB 20ના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે લાખો વાહન માલિકોને તેમના વાહનોના એન્જિનને અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ અને ન્યાયાધીશ K વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે આ દલીલોને ફગાવી દીધી હતી, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને તમામ ઇંધણ સ્ટેશનો પર ઇથેનોલ મુક્ત પેટ્રોલ આપવાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રએ અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે પેટ્રોલમાં 20% સુધી ઇથેનોલ ઉમેરવાથી શેરડીની ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ પ્રણાલીમાં ડિજિટલાઇઝેશનના એકીકરણ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો પરિચય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી પ્રધાને આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ NCERTના 65મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી પ્રધાને ભારતના શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં NCERTની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
भारत की पूंजी है भारत की विभिन्न भाषा. पढ़ाई मातृभाषा में हो राष्ट्रीय शिक्षा नीति 2020 के प्रमुख परामर्श है, रिकमेंडेशन है. NCERT उसी को ध्यान में रखते हुए बहुभाषी पढ़ाई को महत्व देना इस काम पे लगी है. तो NCERT बहुत अच्छा काम कर रहा है. NCERT से समाज की बहुत बड़ा अपेक्षा है और मेरा पूरा विश्वास है NCERT आने वाले दिनों में उसको और पूरा करे.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પૂરથી પ્રભાવિત પંજાબના ખેડૂતોને ખાતરી આપી હતી કે કુદરતી આફતની આ ઘડીમાં કેન્દ્ર તેમની સાથે મજબૂત રીતે ઉભું છે. શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રવ્યાપી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. બેઠક દરમિયાન તેમણે વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી અને પંજાબના કેટલાક ભાગોમાં પૂર અને પાક પર તેની અસર અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. શ્રી ચૌહાણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે અને શક્ય તેટલી બધી સહાય સુનિશ્ચિત કરવા માટે પીડિત ખેડૂતોને વ્યક્તિગત રીતે મળશે. ચૂંટણી પંચે કહ્યું છે કે બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા આજ પછી પણ દાખલ કરી શકાય છે, પરંતુ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ તેનો વિચાર કરવામાં આવશે. બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર સુનાવણી દરમિયાન પંચે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચીની બેન્ચે આજથી આગળ આવા દાવા દાખલ કરવાની સમયમર્યાદા લંબાવવાનો કોઈ નિર્દેશ આપ્યો નથી. સર્વોચ્ચ અદાલતે બિહાર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષને પણ ખાસ સઘન સુધારા હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી મતદાર યાદીમાં ઓનલાઇન દાવા, વાંધા અને સુધારા રજૂ કરવા, મતદારો અને રાજકીય પક્ષોને મદદ કરવા માટે પેરાલીગલ સ્વયંસેવકોની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી અને અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારતે આજે કાબુલમાં 1000 પરિવારો માટે ટેન્ટ પહોંચાડ્યા છે. તેમણે માહિતી આપી હતી કે ભારતીય મિશન દ્વારા કાબુલથી કુનારમાં 15 ટન માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં ભારતનું વસ્તુ અને સેવા કર સંગ્રહ GST કલેક્શન 6.5% વધી 1,86,000 કરોડ રૂપિયાથી વધુ થયો. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ સ્થાનિક આવક લગભગ 1,37,000 કરોડ રૂપિયા નોંધાઈ હતી, જ્યારે કુલ આયાત 49,000 કરોડ રૂપિયાથી વધુ હતી. ચોખ્ખો GST સંગ્રહ પણ 10.7% વધી 1,66,000 કરોડ રૂપિયા થયો છે. ગુજરાતના સુરતના ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચેક રિપબ્લિક દેશમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. 28-31 ઓગસ્ટ સુધી ઓમેગા રમતગમત કેન્દ્ર ખાતે યોજાયેલી WTT ફીડર ઓલમ્પસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. ફાઇનલમાં ત્રીજા ક્રમાંક ધરાવતા હરમિત દેસાઈ ઇરાનના ખેલાડી નોશાદ અલામિયા સામે 2-3 હારી ગયા હતા. અગાઉ તેમણે સ્થાનિક ખેલાડી અને અહીં બિન ક્રમાંકિત તરીકે રમેલા જાકુબ જેલિંકાને 3-2 હરાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આતંકવાદ પર એક સાથે 2 ધોરણ અસ્વીકાર્ય. સર્વોચ્ચ અદાલતે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી ફગાવી. પૂરથી અસરગ્રસ્ત પંજાબના ખેડૂતોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકારની ખાતરી. ચૂંટણી પંચે કહ્યું બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા હજી પણ દાખલ કરી શકાય. અને ગુજરાતના ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચેક રિપબ્લિક દેશમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.